ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આપનું સ્વાગત છે આજના આપણા આ ઊંડાણપૂર્વકના અન્વેષણમાં. આજે આપણે સાહિત્ય જગતના એક એમ કે બહુ જ જાણીતો પણ ક્યારેક ગૂંચવણભર્યા શબ્દ પર વાત કરવાના છીએ, પ્રશિષ્ટ કૃતિ. આખરે કોને કહીશું આપણે પ્રશિષ્ટ કૃતિ? આ સવાલનો જવાબ શોધવા માટે આપણે આધાર લઈ રહ્યા છીએ જાણીતા કવિ અને વિવેચક નિરંજન ભગતના આ જ નામના એક ખૂબ જ મહત્વના નિબંધનો. એમના પુસ્તક સ્વાધ્યાય લોકમાં આ નિબંધ છે. ભગતે એમના નિબંધની શરૂઆતમાં જ કહ્યું છે કે આ પ્રશ્ન પ્રશિષ્ટ કૃતિ એટલે શું એ કંઈ આજકાલનો નથી, સદીઓથી પૂછાતો આવ્યો છે. અને એના જવાબો પણ સમય, સ્થળ, લોકોની રુચિ એ પ્રમાણે બદલાતા રહ્યા છે. ઘણીવાર તો જવાબો એકબીજાથી સાવ જુદા હોય અને ક્યારેક તો એમાં પેલું સાહિત્યનું કે પછી બિનસાહિત્યિક રાજકારણ પણ ભળેલું હોય. એટલે જુઓ, આપણો આજનો હેતુ કોઈ ફાઇનલ જવાબ આપવાનો નથી, પણ નિરંજન ભગતે જે રીતે આ શબ્દના જુદા જુદા અર્થો, એનો ઇતિહાસ એ બધું ખોલી આપ્યું છે ને, એને સમજવાનો પ્રયાસ કરીશું, જેથી આપણે ખાસ કરીને ગુજરાતી સાહિત્યના સંદર્ભમાં આપણી સમજ વધુ સ્પષ્ટ કરી શકીએ. તો ચાલો શરૂ કરીએ આ રસપ્રદ સફર. તો પહેલો સવાલ એ જ કે આ પ્રશિષ્ટ કૃતિનો વિચાર એ આવ્યો ક્યાંથી? આપણા પોતાના ભારતીય સાહિત્યશાસ્ત્રમાં સંસ્કૃત કાવ્ય મીમાંસામાં એનું કોઈ મૂળ છે?
આ બહુ સારો સવાલ છે અને ભગત અહીં આપણને થોડું આશ્ચર્ય આપે છે. એ સ્પષ્ટ કહે છે કે પ્રશિષ્ટ કૃતિનો જે કોન્સેપ્ટ આપણે આજે સમજીએ છીએ એનો વિકાસ આપણા પ્રાચીન ભારતીય કે પછી ગ્રીક વિવેચનમાં નથી થયો. હા, સંસ્કૃતમાં પ્રશિષ્ટ શબ્દ છે, પેલો શાસ ધાતુ પરથી બનેલો, એનો અર્થ થાય શિક્ષિત, સંસ્કારી, શિસ્તબદ્ધ, એમ કે ઉત્તમ, નિયમિત. આ બધા ગુણો પ્રશિષ્ટ કૃતિ સાથે જોડાયેલા છે, એ વાત સાચી. પણ એક અલગ સિદ્ધાંત તરીકે, એક થિયરી તરીકે પ્રશિષ્ટ કૃતિની ચર્ચા આપણા જૂના શાસ્ત્રોમાં નથી મળતી. આ વિચારનો જન્મ ખરેખર તો પ્રાચીન રોમન એટલે કે લેટિન વિવેચનમાં થયો. પછી યુરોપમાં પેલો પુનરુત્થાન યુગ આવ્યો ને, રેનેસા, એ દરમિયાન એ વિકસ્યો અને છેક અર્વાચીન યુગમાં, એટલે સમજો ને કે 19મી સદીના અંત ભાગમાં યુરોપિયન વિવેચનના પ્રભાવ હેઠળ ભારતમાં આવ્યો અને ખાસ કરીને ગુજરાતીમાં. પેલું ગોવર્ધન રામનું પુસ્તક યાદ છે, ક્લાસિકલ પોએટ્સ ઓફ ગુજરાત 1892નું?
હા હા, બરાબર.
એ બતાવે છે કે એ સમય સુધીમાં આ ખ્યાલ આપણા સાહિત્યિક ચિંતનમાં પ્રવેશી ચૂક્યો હતો.
લેટિન વિવેચનમાં શરૂઆત, આ ખરેખર જાણવા જેવું છે. તો ત્યાં કઈ રીતે શરૂ થયું? કોણે બેલીવાર આ શબ્દ વાપર્યો હશે અને શા માટે?
ભગત આપણને છેક બીજી સદીમાં લઈ જાય છે. ઓલુસ ગેલિયસ કરીને એક લેટિન લેખક હતા, એમણે એમના સમયના બીજા લેખક ફ્રોન્ટો, એમના માટે સ્ક્રિપ્ટર ક્લાસિકસ શબ્દ વાપર્યો, એટલે કે પ્રશિષ્ટ લેખક. પણ ખરી મજાની વાત તો એ છે કે આ ક્લાસિકસ શબ્દ આવ્યો ક્યાંથી? એ મૂળ તો માનો નહીં, રોમન સામ્રાજ્યની કરવેરાની સિસ્ટમમાંથી આવ્યો હતો.
શું વાત કરો છો, કરવેરાની સિસ્ટમમાંથી? સાહિત્ય અને ટેક્સ આ તો ધાર્યા બહારનું જોડાણ છે.
હા બિલકુલ, રોમન સમાજમાં કેવું હતું કે આવકના આધારે નાગરિકોના વર્ગ પાડેલા. જે સૌથી ઊંચા આવક વર્ગનો હોય, સૌથી વધુ કર ભરતો હોય, એને કહેવાતો ક્લાસિકસ. અને જે સાવ ઓછી આવકવાળો, જેની પાસે મિલકત જેવું કાંઈ નહીં, ખાલી સંતાનો જ હોય, એટલે કે પ્રોલિસ, એને કહેતા પ્રોલિટેરિયસ.
ઓ અચ્છા.
તો ગેલિલિયોસે આ જે સમાજનો ભેદભાવ હતો ને, એનું રૂપક સાહિત્ય માટે વાપર્યું. એમણે કહ્યું કે ભાઈ, જે લેખક ઊંચા વર્ગના, ભણેલા ગણેલા, ઓછા લોકો વાંચે એવા વાચકો માટે સારી શિષ્ટ ભાષામાં લખે, એ ક્લાસિકસ લેખક. અને જે સામાન્ય પબ્લિક માટે આમ બોલચાલની ભાષામાં લખે, ઘણા બધા લોકો વાંચે એવું લખે, એ પ્રોલેટારિયસ લેખક. એટલે શરૂઆતમાં પ્રશિષ્ટ શબ્દનો અર્થ ગુણવત્તા કરતાં સમાજના વર્ગ સાથે વધારે જોડાયેલો હતો. ઉત્તમ નહીં પણ ઉચ્ચ વર્ગનો એવો ભાવ હતો.
આ તો ભારે કહેવાય. શરૂઆતમાં પ્રશિષ્ટ એટલે ઉચ્ચ વર્ગનું અને પ્રોલેટેરિયન એટલે સામાન્ય જનતાનું. તો શું આ વર્ગભેદ સૂચવતો અર્થ આજે પણ એમ કે ક્યાંક દેખાય છે? કારણ કે આપણે લોકસાહિત્ય એવો શબ્દ તો વાપરીએ જ છીએ.
હા, ભગત એ તરફ ઇશારો કરે છે. એ કહે છે કે જે માર્ક્સવાદી વિવેચનામાં પ્રોલેટેરિયન લિટરેચર એટલે સર્વહારા વર્ગનો સાહિત્ય, કે આપણું લોકસાહિત્ય કહીએ, એનો જે ખ્યાલ છે, એમાં ક્યાંક ને ક્યાંક પેલા ગેલિયુસના ભેદનો પડઘો તો છે જ. એટલું જ નહીં, રશિયન સાહિત્યના ઇતિહાસકારો પણ ક્યારેક ઉચ્ચ વર્ગ માટે લખાયેલી કૃતિઓ માટે ક્લાસિક શબ્દ વાપરે છે, જે ગેલિયસના મૂળ સામાજિક અર્થની નજીક છે. પણ એ વાત સાચી કે આજે આપણે જ્યારે પ્રશિષ્ટ કૃતિ કહીએ છીએ ત્યારે પેલો સમાજવાળો અર્થો સાવ જતો રહ્યો છે, લગભગ લુપ્ત થઈ ગયો છે. હવે એનો મુખ્ય અને બધા સ્વીકારે એવો અર્થ છે ઉત્તમ કૃતિ, શ્રેષ્ઠ કૃતિ, ફર્સ્ટ રેટ કૃતિ. એટલે જ આજે કોઈ એમ કહે કે આ તો લોકસાહિત્યની પ્રશિષ્ટ કૃતિ છે તો આપણે એને મજાક નથી ગણતા.
હા બરાબર, એની ઉત્તમતાની વાત ગણાય.
બરાબર, એ કૃતિ ઉત્તમ છે એમ સમજીએ છીએ. સમય જતાં પેલો મૂળ સંદર્ભ ભૂસાઈ ગયો અને ક્વોલિટી, ગુણવત્તાનો અર્થ સ્થાપિત થયો.
સમજાય એમ. એ જે સામાજિક વર્ગ ગયો, ગુણવત્તા મુખ્ય બની. પણ ભગત કહે છે એમ આ શબ્દની સફર હજી ચાલુ જ રહી, બીજા કયા અર્થ ઉમેરાયા એમાં.
બરાબર, બીજો એક મહત્વનો વળાંક આવ્યો શિક્ષણ સાથે. છઠ્ઠી સદીની આસપાસ ક્લાસિક શબ્દનો એક બીજો અર્થ પણ ચાલુ થયો, જે શાળાના વર્ગમાં ક્લાસરૂમ ભણતો હોય એ વિદ્યાર્થી.
ઓ, વિદ્યાર્થી.
હા, અને આ અર્થ પરથી લગભગ 10 સદી પછી 16મી સદીમાં યુરોપમાં પેલો રેનેસાનો સમય આવ્યો ને, ત્યારે ફ્રેન્ચ અને ઇટાલિયન વિવેચકોએ પ્રશિષ્ટ કૃતિનો એક નવો અર્થ કાઢ્યો. એમણે શું કહ્યું કે પ્રશિષ્ટ કૃતિ એટલે એવી કૃતિ જે શાળા કે કોલેજમાં ભણાવવા માટે નક્કી થઈ હોય, જે સિલેબસનો ભાગ હોય, પાઠ્યપુસ્તક તરીકે વપરાતી હોય. એની પાછળ એવી માન્યતા હતી કે ભાઈ જે કૃતિ ખરેખર સારી હોય, ઉત્તમ હોય, મૂલ્યવાન હોય, એ જ તો નવી પેઢીને ભણાવવી જોઈએ ને.
ભગત અહીં થોડી રમૂજ પણ કરે છે. કહે છે કે દરેક લેખકને મનમાં ક્યાંક તો હોય જ કે મારી કૃતિ પાઠ્યપુસ્તકમાં આવે, અને શિક્ષકોને પણ હોય કે આપણે તો બસ ઉત્તમ કૃતિઓ જ ભણાવી છે.
હા, એ તો હોય જ. તો આ બંનેની પાછળ ક્યાંક ને ક્યાંક પેલી મધ્યયુગીન માન્યતા કામ કરે છે કે પ્રશિષ્ટ એટલે ભણાવવા લાયક, પાઠ્યપુસ્તક બનવા યોગ્ય.
વાહ, એટલે પહેલા ઉચ્ચ વર્ગ, પછી શાળાનો વર્ગ. ખરેખર આ શબ્દની સફર અટપટી છે. તો પાઠ્યપુસ્તક બનવા યોગ્ય કૃતિ, એ પછી શું?
ઉત્તમતાનો અર્થ વધુ પાક્કો થયો.
ચોક્કસ, 16મી સદી આવતા સુધીમાં પ્રશિષ્ટ કૃતિનો અર્થ વધુ સ્થિર થયો. હવે એ મુખ્યત્વે સર્વોત્તમ, સર્વશ્રેષ્ઠ, આદર્શ, અનુકરણીય, એટલે કે મોડલ કે સ્ટેન્ડર્ડ એવી કૃતિ તરીકે ઓળખાવા લાગી. અને આ અર્થ એટલો પ્રચલિત થયો કે આ વિશેષણ ખાલી કૃતિ માટે નહીં, પણ એના લખનાર માટે, પ્રશિષ્ટ લેખક અને સાહિત્યના ઇતિહાસના કોઈ ખાસ સમયગાળા માટે, પ્રશિષ્ટ યુગ, જેમ રોમમાં ઓગસ્ટન એજ હતો, પણ વપરાવા લાગ્યું.
હા, આપણે ત્યાં પણ પંડિત યુગ કે સુધારક યુગ કહીએ છીએ ને. બરાબર, એ પણ કંઈક આવો જ ભાવ વ્યક્ત કરે છે. પેલી પ્રખ્યાત હાર્વર્ડ ક્લાસિક સિરીઝ છે ને, એ પણ આ સર્વશ્રેષ્ઠ અને આદર્શના અર્થને જ પકડીને ચાલે છે. 19મી સદીના ફ્રેન્ચ વિવેચક સેન્ટ બો અને 20મી સદીના ટીએસ ઇલિયટ જેવા મોટા ગજાના વિવેચકોએ પણ કર્તા અને યુગના સંદર્ભોમાં પ્રશિષ્ટ શબ્દનો ખૂબ ઉપયોગ કર્યો છે.
અને અહીં જ મને લાગે છે કે પેલું ગ્રીક અને રોમન સાહિત્યનું કનેક્શન આવે છે, ખરું ને? કારણ કે યુરોપમાં તો એ જ સાહિત્યને વર્ષો સુધી આદર્શ માનવામાં આવતું હતું.
બિલકુલ સાચી વાત પકડી તમે. યુરોપમાં સદીઓ સુધી, રેનેસાંથી માંડીને છેક 18મી-19મી સદી સુધી, પ્રાચીન ગ્રીસ અને રોમના જે કવિઓ અને લેખકો હતા, હોમર, સોફોક્લીઝ, વર્જિલ, હોરેસ વગેરે, એમની કૃતિઓને જ સાહિત્યના ઉત્તમ નમૂના, આદર્શ તરીકે ગણવામાં આવતા. એ જ કૃતિઓ સ્કૂલોમાં ભણાવાતી, એમના નિયમોનું જ પાલન કરવાનું કહેવાતું. આના લીધે શું થયું? લગભગ 17મી સદીની આસપાસ પ્રશિષ્ટ કૃતિનો એક ખાસ અને થોડો સંકુચિત અર્થ પણ પ્રચલિત થયો.
કેવો અર્થ?
એ અર્થ હતો પ્રશિષ્ટ કૃતિ એટલે ખાસ કરીને પ્રાચીન ગ્રીક અને રોમન લેખકોની કૃતિઓ. અને એટલું જ નહીં, જે નવા લેખકો અને કૃતિઓ આ જૂની ગ્રીક રોમન કૃતિઓનું અનુકરણ કરે, પછી એ વિષયમાં હોય કે શૈલીમાં, એમને પણ પ્રશિષ્ટ કે નવપ્રશિષ્ટ કહેવાયા. ગિલ્બર્ટ હિગેટ નામના એક વિદ્વાન છે, એમણે ધ ક્લાસિકલ ટ્રેડિશન પુસ્તકમાં યુરોપના સાહિત્યમાં ગ્રીક રોમન વિષયોના અનુકરણની આખી લાંબી પરંપરા વર્ણવી છે. અને શૈલી અને સ્વરૂપના અનુકરણની વાત કરીએ તો એનો પ્રભાવ પણ જોરદાર હતો. 17મી સદીમાં ફ્રાન્સમાં નિકોલા બોઆલો જેવા વિવેચકોએ તો એરિસ્ટોટલ અને હોરેસના નિયમોના આધારે કવિતા કેવી હોવી જોઈએ એના પાક્કા નિયમો બનાવ્યા. 18મી સદીમાં આ નવપ્રશિષ્ટતાવાદ ઇંગ્લેન્ડ અને જર્મનીમાં પણ ફેલાયો.
જો કે ભગત નોંધે છે કે જર્મનીમાં વિંકલમાન અને લેસિંગ જેવા વિચારકોના પ્રભાવે ગોટે અને શેલર જેવા મહાન લેખકોએ રોમન કે ફ્રેન્ચ અનુકરણને બદલે સીધા મૂળ ગ્રીક સાહિત્યમાંથી જ પ્રેરણા લીધી. આને ક્યારેક નૂતન માનવતાવાદ પણ કહે છે.
આ બધું સાંભળીને એવું લાગે છે કે જાણે 17મી-18મી સદીમાં યુરોપમાં ગ્રીક રોમન સાહિત્ય સિવાય બીજું કંઈ હતું જ નહીં અને એના નિયમોનું પાલન જ કરવું પડતું હતું. શું આ એકધારાપણા સામે કોઈ રિએક્શન નહોતું? પેલું રોમાન્ટિસિઝમ, રંગદર્શિતાવાદ, એનું શું?
ચોક્કસ રિએક્શન તો આવે જ. જો કોઈ પણ સાહિત્યિક ટ્રેન્ડ જ્યારે બહુ નિયમવાળો અને જડ બની જાય ને ત્યારે એની સામે વિરોધ ઊભો થાય જ છે. 18મી સદીના અંતમાં અને 19મી સદીની શરૂઆતમાં યુરોપમાં જે રંગદર્શિતાવાદ, રોમેન્ટિસિઝમ આવ્યો એ આ પ્રશિષ્ટતાવાદ, ક્લાસિઝમના અતિરેક સામેનો જ એક મોટો બળવો હતો. જર્મન વિચારક ફ્રીડ્રિક શ્લેગેલે સૌથી પહેલા આ શબ્દો વાપર્યા, ક્લાસિઝમ વિરુદ્ધ રોમેન્ટિસિઝમ. અને ફ્રેન્ચ લેખિકા માદામ દ સ્તીલે આ વિચારને આખા યુરોપમાં ફેલાવ્યો.
અચ્છા,
વગરની જાણે મશીનની જેમ કરેલા અનુકરણો છે, જ્યારે એમની પોતાની કૃતિઓ, રંગદર્શી કૃતિઓ કેવી છે? તો કે મૌલિક, ભાવના અને કલ્પનાથી ભરપૂર, સ્વતંત્ર. ભગત આખી ચર્ચાને એક જાતનું સાહિત્યિક રાજકારણ કહે છે અને આ રાજકારણને લીધે પ્રશિષ્ટ શબ્દનો એક નવો અને ઘણીવાર ખોટો નેગેટિવ અર્થ પણ ઊભો થયો. જાણે પ્રશિષ્ટ એટલે બોરિંગ, લાગણી વગરનું, નિયમોમાં જકડાયેલું અને કંટાળાજનક.
ઓહ, એટલે પ્રશિષ્ટ હોવું એ એક સમય ખરાબ બાબત ગણાતી હતી. જાણે કે એ કંટાળાજનક અને જૂનું પુરાણું હોય. આ તો સાવ ઊંધી વાત થઈ.
હા, અને ભગત કહે છે કે આ જે નેગેટિવ છાપ છે ને, એ ક્યાંક ક્યાંક આજે પણ અમુક લોકોના મનમાં રહી ગઈ છે, જ્યારે હકીકતમાં મહાન પ્રશિષ્ટ કૃતિઓ ક્યારે એવી નિર્જીવ નથી હોતી. પણ જુઓ, પેલી ક્લાસિઝમ વિરુદ્ધ રોમેન્ટિસિઝમની લડાઈમાં બંને બાજુ થોડો અતિરેક હતો. રંગદર્શીઓએ પ્રશિષ્ટતાને ખરાબ કહી, તો બીજી બાજુ પેલા મહાન જર્મન કવિ ગ્યોટે જેવાએ તો ઉલટું કહ્યું. એમણે તો પ્રશિષ્ટતાવાદને સ્વાસ્થ્ય, હેલ્થ, અને રંગદર્શિતાવાદને માંદગી, ડિઝીઝ સાથે સરખાવ્યો. અને ભગત યાદ કરાવે છે કે આનો પડઘો આપણા ગુજરાતી વિવેચનમાં પણ પડ્યો.
આપણા ગુજરાતીમાં પણ?
હા, મણિશંકર રત્નજી ભટ્ટકાંત એ ક્લાસિકલ માટે સ્વસ્થ શબ્દ વાપર્યો અને આનંદશંકર ધુવે સંસ્કારી, સંયમ અને તપ જેવા શબ્દો વાપર્યા. આ બધું ઘટેના વિચારની નજીક જાય છે, એટલે પેલો યુરોપિયન વિવાદ છેક અહીં સુધી પહોંચ્યો હતો.
ખરેખર આ શબ્દની સફર તો અદ્ભુત છે. રોમન ટેક્સ્ટથી શરૂ થઈ સ્કૂલના ક્લાસરૂમ સુધી, પછી ગ્રીક રોમન અનુકરણ અને છેલ્લે રોમેન્ટિસિઝમના વિરોધી તરીકે, આટલા બધા અર્થો અને સાહિત્યક ઝઘડાઓમાંથી પસાર થયા પછી નિરંજન ભગતના મતે આજે આધુનિક સમયમાં પ્રશિષ્ટ કૃતિનો સાચો સ્વીકૃત અર્થ શું કરવો જોઈએ?
જુઓ, આ બધી ઐતિહાસિક મુસાફરી કરાવ્યા પછી ભગત બહુ સ્પષ્ટ રીતે કહે છે, એ ભારપૂર્વક જણાવે છે કે પ્રશિષ્ટ કૃતિનો જે આધુનિક અને સર્વસ્વીકૃત અર્થ છે એ આ બધા જૂના થરોથી, એટલે કે પેલા સામાજિક વર્ગભેદવાળા અર્થથી, પાઠ્યપુસ્તકવાળા અર્થથી, ખાલી ગ્રીક રોમન કે એના અનુકરણવાળા અર્થથી અને રંગદર્શિતાવાદના વિરોધી તરીકેના નેગેટિવ અર્થથી ઉપર ઉઠી ગયો છે. આજે જ્યારે આપણે કોઈ કૃતિને પ્રશિષ્ટ કહીએ છીએ ત્યારે આપણો મુખ્ય મતલબ એની ઉત્તમતા, એની સર્વોત્તમતા, એની ફર્સ્ટ રેટ ક્વોલિટી બતાવવાનો હોય છે.
એટલે ક્વોલિટી પર જ ભાર છે.
બરાબર. એ કૃતિ જૂની હોય કે નવી, પૂર્વની હોય કે પશ્ચિમની, કોઈનું અનુકરણ હોય કે સાવ ઓરિજિનલ હોય, આ બધું ગૌણ છે. મુખ્ય વાત છે એની આંતરિક ગુણવત્તા, એની કલાત્મક સિદ્ધિ, એની સાર્વત્રિક અને કાયમી અપીલ. આ જ આધુનિક અર્થ છે જે આજે લગભગ બધા માને છે.
એટલે કે મુખ્ય કસોટી છે કૃતિની ગુણવત્તા અને એની ટકી રહેવાની ક્ષમતા. પણ પછી સવાલ એ થાય કે આ ગુણવત્તા નક્કી કોણ કરે? કઈ કૃતિ પ્રશિષ્ટ છે અને કઈ નથી એ કોણ કહે? શું લેખક પોતે લખતી વખતે જાણી શકે કે હું પ્રશિષ્ટ કૃતિ બનાવી રહ્યો છું?
ભગત આનો બહુ રસપ્રદ જવાબ આપે છે. એ કહે છે કે મોટા ભાગે તો સમકાલીનો, એટલે કે લેખકના સમયના લોકો આ બાબતમાં ભૂલ જ કરે છે. ઘણીવાર જેને એ વખતના લોકો બહુ વખાણે એ સમય જતા ભૂલાઈ જાય.
હા, એવું બને.
અને જેને કદાચ ત્યારે ઓછો આવકાર મળ્યો હોય એ પાછળથી પ્રશિષ્ટ તરીકે સ્વીકારાય. એટલે પ્રશિષ્ટ કૃતિની સાચી ઓળખ તો મોટે ભાગે સમય જ કરે છે, પછીની પેઢીઓ પછવાડેથી જોઈને લુકિંગ બેક જજ કોઈ કૃતિની સાચી કિંમત સમજી શકે છે. ભગત એક સરસ દાખલો આપે છે. પ્રાચીન ગ્રીકો પોતે પોતાની કૃતિઓને પ્રશિષ્ટ ન કહી શક્યા. કેમ? કારણ કે એમની પહેલા કોઈ સાહિત્ય હતું જ નહીં જેની સાથે સરખામણી કરે.
બરાબર.
એમના પછી રોમનો આવ્યા. એમણે પહેલા ગ્રીક કૃતિઓની પ્રશિષ્ટતા ઓળખી અને પછી પોતાની જૂની લેટિન કૃતિઓને પ્રશિષ્ટ ગણી. કહેવાનો મતલબ એ કે કોઈ કૃતિને પ્રશિષ્ટનો લેબલ મળવા માટે સમયની પરીક્ષામાંથી પાસ થવું પડે છે અને એના માટે એક ઐતિહાસિક દ્રષ્ટિ જોઈએ.
આ વાત મહત્વની છે. સમય અને પશ્ચાત દર્શનની જરૂર પડે છે. શરૂઆતમાં આપણે સેન્ટ બવ અને ટીએસ એલિયોટની વાત કરી હતી. ભગતે એમના વિચારો પણ ટાંક્યા છે. પ્રશિષ્ટ કૃતિમાં શું હોવું જોઈએ એ વિશે આ બે મોટા વિવેચકો શું કહે છે?
હા, ભગતે બંનેના લાંબા અવતરણો આપ્યા છે અને એ આધુનિક અર્થ સમજવામાં બહુ ઉપયોગી છે. ફ્રેન્ચ વિવેચક સેન્ટ બો એમણે 1850માં એક લેક્ચર આપ્યું હતું પ્રશિષ્ટ એટલે શું એ વિષય પર. એમાં એમણે કહ્યું કે સાચો પ્રશિષ્ટ લેખક કોણ? તો કે જેણે માનવ મનને સમૃદ્ધ કર્યો હોય, માણસ જાતના જ્ઞાનમાં કંઈક ઉમેરો કર્યો હોય, એણે કોઈ શાશ્વત સત્ય બતાવ્યું હોય, કોઈ એવી લાગણીને અવાજ આપ્યો હોય જે હંમેશા ટકી રહે. એની સ્ટાઇલ પોતાની આગવી હોય પણ સાથે સાથે એવી હોય કે બધાને સમજાય, બધાને સ્પર્શે. સેન્થ બહુ ભાર દઈને કહે છે કે પ્રશિષ્ટ કૃતિ ક્યારેય જૂની નથી થતી, એ હંમેશા રેલેવન્ટ સમકાલીન રહે છે. અને મજાની વાત એ છે કે સેન્ટ બોવે પેલી રંગદર્શી કૃતિઓ જે ઉત્તમ હોય એને પણ પ્રશિષ્ટ ગણવાની વાત કરી. એટલે એમણે ક્લાસિઝમ રોમાન્ટિસિઝમની પેલી સંકુચિત લડાઈથી ઉપર ઉઠીને વાત કરી. પછી એમના લગભગ 100 વર્ષ પછી ટીએસ એલિયટે 1944માં આ જ વિષય પર વ્યાખ્યાન આપ્યું. એલિયટે સેન્ટ બોવીની વાત આગળ વધારી. એમણે કહ્યું કે કોઈપણ સાહિત્યમાં પ્રશિષ્ટ કૃતિ ત્યારે જ બને જ્યારે એ સંસ્કૃતિ પોતે પરિપક્વ હોય, એ ભાષા પરિપક્વ હોય અને એ કૃતિ લખનારનું મન પણ પરિપક્વ હોય. એમણે બે શબ્દો પર ભાર મૂક્યો, સર્વગ્રાહીતા કમ્પ્રિહેન્સિવનેસ અને સાર્વત્રિકતા યુનિવર્સેલિટી. એલિયટે એક બીજો ભેદ પણ પાડ્યો, એક હોય જે તે ભાષા માટે પ્રશિષ્ટ હોય, રિલેટિવ ક્લાસિક જેમ કે અંગ્રેજી માટે શેક્સપિયર, અને બીજું હોય જે આખા પશ્ચિમી જગત કે વિશ્વ માટે પ્રશિષ્ટ હોય, એબ્સોલ્યુટ ક્લાસિક, જેમ કે લેટિન કવિ વર્જિલનું ઇનિડ. એટલે આ બંને વિવેચકોના મતે પ્રશિષ્ટતા એ ખાલી શૈલી કે નિયમની વાત નથી, પણ કૃતિની ઊંડી સાંસ્કૃતિક અને માનવીય કિંમતનો સવાલ છે.
એટલે સેન્ટ બોફ અને એલિયટ બંને પરિપક્વતા, સાર્વત્રિકતા અને કાયમી મૂલ્ય પર ભાર મૂકે છે. તો આ બધી વાતનો સાર એવો થયો કે પ્રશિષ્ટ કૃતિ એટલે ખાલી જૂના જમાનાની કૃતિ નહીં, બરાબર?
બિલકુલ નહીં. ભગત આ વાત પર બહુ જ ભાર મૂકે છે. એ સ્પષ્ટ કહે છે કે પ્રશિષ્ટ કૃતિ એ ખાલી અતીતની કૃતિ નથી, ભૂતકાળનો નમૂનો માત્ર નથી, એ તો આજની અને આવતીકાલની પણ કૃતિ છે. એ એવી કૃતિ છે જે સમય સાથે જૂની નથી થતી, પણ દરેક પેઢીને કંઈક નવું કહે છે. દરેક વાર વાંચો ત્યારે નવો અર્થ મળે. એ નિત્ય નૂતન છે, ચિરંતન છે, સનાતન છે. ભગત આ વાતને જોરદાર રીતે કહેવા માટે એક અનામી જર્મન વિવેચકનું બહુ જ સરસ વાક્ય ટાંકે છે.
કયું વાક્ય?
જગતની 100 પ્રશિષ્ટ કૃતિઓ આજે સવારે જ રચવામાં આવી છે. આનો મતલબ શું? કે સાચી પ્રશિષ્ટ કૃતિ હંમેશા ફ્રેશ લાગે, જીવંત લાગે, જાણે હમણાં જ લખાઈ હોય.
વાહ, આ બહુ સરસ વિચાર છે.
જોકે ભગત સાથે સાથે એ પણ કહે છે કે આવી કૃતિને બરાબર સમજવા અને માણવા માટે વાચક પણ પરિપક્વ જોઈએ. પ્રશિષ્ટ કૃતિઓ ઘણીવાર ઊંડી અને અઘરી હોય છે, એને સમજવા મહેનત કરવી પડે, વાચક તૈયાર હોવો જોઈએ. એટલે જ પેલી અંગ્રેજીમાં મજાકમાં કહેવત છે ને, અ ક્લાસિક ઇઝ અ બુક વિચ પીપલ પ્રેઝ એન્ડ ડોન્ટ રીડ. અથવા ભગતે ટાંક્યું છે એમ, અ ક્લાસિક ઇઝ મોર રિસ્પેક્ટેડ ધેન રેડ.
હા હા, સાંભળ્યું છે.
એટલે કે પ્રશિષ્ટ કૃતિનું માન બહુ હોય પણ કદાચ વંચાય ઓછી. આમાં થોડી અતિશયોક્તિ છે, પણ એ વાત સાચી છે કે પ્રશિષ્ટ કૃતિઓ થોડુંક ગંભીર વાચન માંગી લે છે.
જગતની 100 પ્રશિષ્ટ કૃતિઓ આજે સવારે જ રચવામાં આવી છે. આ વિચાર ખરેખર ગમી ગયો. એ કૃતિની જીવંતતા બતાવે છે. નિબંધના અંતે નિરંજન ભગત આ બધી ચર્ચાને ગુજરાતી સાહિત્ય સાથે કેવી રીતે જોડે છે? એમનો છેલ્લો મત શું છે?
નિબંધના છેક છેલ્લે ભગત એકદમ રમતિયાળ પણ બહુ માર્મિક વાત કરે છે. આટલી બધી ચર્ચા કરી, જુદા જુદા અર્થ સમજાવ્યા પછી એ જાણે કહે છે, ભલે તમે પ્રશિષ્ટ કૃતિનો ગમે તે અર્થ કરો, ભલે એને ઉચ્ચ વર્ગની ગણો, પાઠ્યપુસ્તક ગણો, ગ્રીક રોમન અનુકરણ ગણો, ઉત્તમ ગણો કે સર્વોચ્ચમ જે ગણવું હોય ગણો, પણ જો તમે જે અર્થ નક્કી કર્યો એ અર્થ પ્રમાણે પ્રેમાનંદનું નળાખ્યાન અને ગોવર્ધન રામનું સરસ્વતી ચંદ્ર આ બે કૃતિઓ ગુજરાતી સાહિત્યની પ્રશિષ્ટ કૃતિ તરીકે સાબિત ન થાય તો પછી તમે કરેલો એ અર્થ નકામો છે, બલકે અનર્થ છે.
અરે વાહ, આ તો સીધો પડકાર.
હા, એક રીતે આ ભગતનો ગુજરાતી સાહિત્ય માટેનો પ્રેમ અને ગર્વ બતાવે છે. એ જાણે કહે છે કે કોઈ પણ થિયરી કે વ્યાખ્યા એવી ન હોવી જોઈએ જે આપણા સાહિત્યની આ બે મહાન કૃતિઓને સમાવી ન શકે. આ રીતે યુરોપથી આવેલા ખ્યાલને આપણા ઘરાંગણાના ઉદાહરણો સાથે જોડીને એને અહીંનો સંદર્ભ આપે છે.
ખૂબ સરસ. ભગતની આ છેલ્લી વાત ખરેખર વિચારવા જેવી છે. એ યાદ અપાવે છે કે કોઈ પણ સાહિત્યિક સિદ્ધાંતને આપણે આપણા પોતાના સાહિત્યના અરીસામાં જોવો જોઈએ. તો નિરંજન ભગતના આ નિબંધ પરની આપણી આજની ચર્ચા પરથી એ તો સ્પષ્ટ થયું કે પ્રશિષ્ટ કૃતિ એટલે ખાલી જૂનું પુસ્તક કહી દેવા કરતાં ઘણું વધારે છે. એ ખ્યાલ ઘણો ઊંડો છે, જટિલ છે અને એના પર ચર્ચા ચાલતી જ રહે છે. એ સમયની કસોટીમાંથી પાસ થયેલી સાહિત્યિક શ્રેષ્ઠતાની વાત છે. પેઢી દર પેઢી વાચકોના મન પર રાજ કરવાની ક્ષમતાની વાત છે.
બરાબર કહ્યું. અને ભગતની આ ચર્ચા આપણને વિચારતા કરી મૂકે છે કે આખરે એવા કયા ગુણો છે જે કોઈ કૃતિને આટલી લાંબી અસર આપે છે. સેન્ટ બોવે કહ્યું એમ, એ માનવ મનને કેવી રીતે સમૃદ્ધ કરે છે. ઇલિયટે કહ્યું એમ, એ પરિપક્વતા અને સાર્વત્રિકતા ક્યાંથી લાવે છે. આ સવાલો દરેક ગંભીર વાચકે પોતાની જાતને પૂછવા જેવા છે.
અને ભગતના નિબંધમાંથી એક છેલ્લો વિચાર એ પણ લઈ શકાય કે કદાચ કોઈ કૃતિની સાચી પ્રશિષ્ટતા એમાં જ છે કે હંમેશા નવા અર્થઘટનો, નવી ચર્ચાઓ, ક્યારેક નવા વિવાદોને પણ જન્મ આપે. એ ક્યારેય પૂરેપૂરી વ્યાખ્યામાં બંધાય નહીં, એના પર ક્યારેય ફૂલસ્ટોપ ન મૂકાય. બિલકુલ પેલા પ્રશિષ્ટ શબ્દની જેમ જ, જેની સફર આપણે આજે જોઈ. અને આપણા શ્રોતાઓ માટે એક સવાલ છોડી જઈએ, એમના માટે એવી કઈ કૃતિ છે, ગુજરાતી કે બીજી કોઈ ભાષાની, જે આજે સવારે જ લખાઈ હોય એવી પ્રશિષ્ટ લાગે છે, જેના વિશે એમને થાય કે આ કૃતિ ક્યારેય જૂની નહીં થાય?
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.